એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે ઇતિહાસના કદાચ સૌથી પ્રભાવશાળી વ્યક્તિ સાથે જોડાયેલો છે, ઈસુ.
અને કદાચ સૌથી વિવાદાસ્પદ પણ.
હા, બિલકુલ. પણ એક વાત સ્પષ્ટ કરી દઉં, આ કોઈ ધાર્મિક પ્રવચન નથી. આપણે રિચાર્ડ બોખામ નામના એક વિદ્વાનના પુસ્તક પર વાત કરીશું જે આ વિષયને એક ઇતિહાસકારની નજરે જુએ છે.
બરાબર.
ઈસુ કોણ હતા? આ પ્રશ્ન તો સદીઓથી પૂછાયો છે અને આજે પણ એની અસર આપણી દુનિયા પર છે. બોખામનો અભિગમ શ્રદ્ધા અને ઇતિહાસ વચ્ચેની પેલી દિવાલને તોડવાનો પ્રયાસ કરે છે.
હા, અને એટલે જ આ ચર્ચા રસપ્રદ બને છે. જુઓ, સામાન્ય રીતે બે અંતિમો હોય છે. એક પક્ષ માને છે કે ઈસુ માત્ર એક સારા નૈતિક શિક્ષક હતા,
અને બીજો
પક્ષ એમને સંપૂર્ણપણે શ્રદ્ધાની દ્રષ્ટિએ દૈવી માને છે. બોખામ આ બંનેને અલગ નથી કરતા. એ પૂછે છે કે શું એવું બની શકે કે જે શ્રદ્ધાના ખ્રિસ્ત છે એ જ ઇતિહાસના ઈસુ પણ હોય?
અચ્છા, તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જોવાનો છે કે ઐતિહાસિક સંશોધન આપણને આમાં કઈ રીતે મદદ કરી શકે છે.
બરાબર.
તો ચાલો આ સફર શરૂ કરીએ. પણ એ પહેલા, આ રિચાર્ડ બોખામ છે કોણ? આપણે એમની વાત શા માટે ગંભીરતાથી લેવી જોઈએ?
રિચાર્ડ બોખામ એક ખૂબ જ આદરણીય અંગ્રેજ બાઇબલ વિદ્વાન અને ધર્મશાસ્ત્રી છે. એમણે કેમ્બ્રિજમાંથી પીએચડી કરી છે અને વર્ષો સુધી સ્કોટલેન્ડની સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા.
ઓકે.
પણ એમની ખાસિયત એમની પદવીઓમાં નથી, પણ એમના અભિગમમાં છે. એ કોઈ એક તરફ નથી ઝૂકતા. એ એવા કટ્ટરપંથી નથી જે ઐતિહાસિક પુરાવાને જ અવગણે,
અને સંશયવાદી પણ નથી જે બધું ઉડાવી દે.
એકદમ. એ એવા સંશયવાદી પણ નથી જે ગોસ્પેલમાં લખેલી દરેક વાતને કઈ દંતકથા કહી દે. એક મધ્યમ માર્ગ અપનાવે છે.
એટલે કે એ પુરાવાને ગંભીરતાથી લે છે, ભલે પછી એ તેમને ગમે તેવા તારણ પર લઈ જાય.
એ વાર્તાઓ નથી.
તો પછી એ શું છે?
એમની દલીલ છે કે આ લખાણો એ લોકોની જુબાની પર આધારિત છે જેમણે આ બધું નજરે જોયું હતું, જેઓ ત્યાં હાજર હતા.
અચ્છા, આ તો ઘણી મોટી વાત કહેવાય.
હા, કારણ કે જો આ વાત સાચી હોય તો પછી ગોસ્પેલને માત્ર ધાર્મિક ગ્રંથો નહીં પણ
ઐતિહાસિક દસ્તાવેજો તરીકે પણ જોવા પડે.
બરાબર. અને આ એક વિચાર જ આખી ચર્ચાનો પાયો બદલી નાખે છે.
ઓકે, તો પુસ્તકનો મુખ્ય પોઈન્ટ એ છે કે ગોસ્પેલ ઐતિહાસિક રીતે વિશ્વસનીય છે, પણ આટલા મોટા વિષય પર બોખામ પોતાની દલીલ કેવી રીતે રજૂ કરે છે? મતલબ એમની શરૂઆત ક્યાંથી થાય છે?
જો, એમની શરૂઆત જ ખૂબ તાર્કિક છે. એ સીધા ધર્મશાસ્ત્ર પર નથી જતા, એ ઇતિહાસના પાયાથી શરૂ કરે છે.
હમ.
એમનો પહેલો મુદ્દો એ સ્થાપિત કરવાનો છે કે ગોસ્પેલ બાયોસ નામની પ્રાચીન જીવનચરિત્ર શૈલીમાં લખાયા હતા.
બાયોસ એ શું છે?
એ સમયે આ એક એવી લેખન શૈલી હતી જેનો હેતુ ઐતિહાસિક સત્ય રજૂ કરવાનો હતો, કાલ્પનિક વાર્તાઓ કહેવાનો નહીં.
અચ્છા, એટલે લેખકોનો ઈરાદો જ ઇતિહાસ લખવાનો હતો.
હા, અને પછી આ પાયા પર એ આગળ વધે છે. ગોસ્પેલને વિશ્વસનીય સ્ત્રોત તરીકે સ્થાપિત કર્યા પછી એ ઈસુને એમના સાચા ઐતિહાસિક સંદર્ભમાં મૂકે છે.
એટલે કે પ્રથમ સદીનો યહૂદી સમાજ.
બિલકુલ. અને ત્યાંથી એ ઈસુના મુખ્ય ઉપદેશો અને કાર્યોનું વિશ્લેષણ કરે છે, જેમ કે ઈશ્વરનું રાજ્યનો વિચાર, એમના ચમત્કારો અને સમાજના ગરીબ વર્ગ સાથે એમનો વ્યવહાર.
અને આ બધા પુરાવાના આધારે.
હા, આ બધા પુરાવાના આધારે એ અંતમાં ઈસુની ઓળખના પ્રશ્નો પર પહોંચે છે. અને એમનો દાવો છે કે ઈસુની દૈવી ઓળખ એ કોઈ પાછળથી ઉમેરાયેલો વિચાર નથી, પણ શરૂઆતથી જ એમના અનુયાયીઓની સમજનો ભાગ હતો.
વાહ, આ તો ખરેખર એક ડિટેક્ટિવ સ્ટોરી જેવું લાગે છે, જ્યાં તમે એક પછી એક કડી જોડીને અંતિમ ચિત્ર સુધી પહોંચો. ચાલો આને થોડું ઊંડાણમાં સમજીએ. તમે કહ્યું કે ગોસ્પેલ નજરે જોનારા સાક્ષીઓની જુબાની પર આધારિત છે.
હા.
પણ એક મિનિટ, સામાન્ય સમજ તો એ છે કે આ વાર્તાઓ વર્ષો સુધી મોઢે મોઢે ફેલાઈ અને એમાં ઘણું બધું ઉમેરાયું અને બદલાયું હશે, ખરું ને? તો બોખામ એ વાતને કઈ રીતે નકારી શકે?
આ એકદમ સાચો પ્રશ્ન છે. અને બોખામાંનો સીધો જવાબ આપે છે. એ સ્વીકારે છે કે મૌખિક પરંપરા હતી, પણ એ કહે છે કે એ અફવાઓની જેમ અનિયંત્રિત નહોતી.
તો પછી એ કેવી હતી?
એ ચોક્કસ સાક્ષીઓ દ્વારા સાચવવામાં આવી હતી, એવા લોકો જે સમુદાયમાં ઓળખીતા હતા અને જેમની વાતનું વજન હતું. ઉદાહરણ તરીકે, પ્રાચીન ખ્રિસ્તી ઇતિહાસકારો સ્પષ્ટપણે લખે છે કે માર્કની ગોસ્પેલ એ પીટરની જુબાની પર આધારિત છે.
અને પીટર તો ઈસુના સૌથી નજીકના સાથીઓમાંથી એક હતા.
બરાબર. એટલે કે આ વાર્તાઓનો એક જીવંત ઓળખીતો સ્ત્રોત હતો, કોઈ અનામી ભીડ નહીં.
ઓકે, તો જો આ સાક્ષીઓની વાત છે, તો એ સાક્ષીઓ ઈસુને કયા સંદર્ભમાં જોતા હતા? શું તેઓ તેમને એક નવા ધર્મના સ્થાપક તરીકે જોતા હતા, જે યહૂદી ધર્મથી સાવ અલગ હોય?
ના, બિલકુલ નહીં. અને આ બોખામનો બીજો મહત્વનો મુદ્દો છે. એ ભારપૂર્વક કહે છે કે ઈસુને એમના યહૂદી સંદર્ભ વગર સમજી જ ન શકાય. ઈસુ યહૂદી હતા, એમના શિષ્યો યહૂદી હતા, એ જે લોકો સાથે વાત કરતા હતા એ પણ યહૂદી હતા. ઈશ્વર વિશેની એમની સમજ, એમના ઉપદેશો અને એ સમયના ધાર્મિક નેતાઓ સાથેના એમના મતભેદો પણ,
એ બધું જ એ યહૂદી માળખામાં જ સમજાય છે.
હા, એમને યહૂદી ધર્મના વિરોધી તરીકે ચિત્રવા એ ઇતિહાસ સાથે અન્યાય છે.
બરાબર. હવે એમના મુખ્ય સંદેશ પર આવીએ, જે આપણે વારંવાર સાંભળીએ છીએ, ઈશ્વરનું રાજ્ય. પણ સાચું કહું તો આ શબ્દ જ થોડો ગૂંચવણવાળો છે. રાજ્ય સાંભળીને તો કોઈ જગ્યા કે રાજકીય શાસનનું જ ખ્યાલ આવે.
સાચી વાત છે. પણ બોખામ સમજાવે છે કે ઈસુનો અર્થ કોઈ ભૌગોલિક સ્થળ નહોતો.
તો પછી શું હતો?
ઈશ્વરનું રાજ્ય એ ઈશ્વરની સક્રિય અને ગતિશીલ શાસન વ્યવસ્થા છે, એટલે કે ગોડ્સ એક્ટિવ રૂલ, જે ઇતિહાસમાં પ્રવેશ કરી રહી હતી.
અચ્છા.
એ ભવિષ્યમાં આવનારી વાસ્તવિકતા પણ હતી અને વર્તમાનમાં અનુભવી શકાય તેવી પણ. મતલબ કે એ કોઈ સ્થળ નહોતું, પણ એક પ્રવૃત્તિ હતી.
અને આ જટિલ વિચારને સમજાવવા માટે ઈસુએ દ્રષ્ટાંતોનો ઉપયોગ કર્યો,
નાની વાર્તાઓનો, જેમ કે પેલી ખોવાયેલા પુત્રની વાર્તા. હા, બિલકુલ. એ વાર્તા માત્ર પિતા પુત્રના સંબંધ વિશે નથી, એ ઈશ્વરની કરુણા વિશે છે, જે સામાજિક નિયમોથી પણ પર છે. આ દ્રષ્ટાંતો સાંભળનારને આરામ આપવા માટે નહીં, પણ
તેમને વિચારવા માટે, પડકારવા માટે હતા.
બરાબર. અને એમના શબ્દો એમના કાર્યોમાં દેખાતા હતા.
કઈ રીતે? કોઈ ઉદાહરણ આપી શકો?
ચોક્કસ. જેમ કે એમનું ગરીબો, બીમારો અને સમાજ દ્વારા તિરસ્કૃત લોકો સાથે બેસીને ભોજન કરવું, કરું ઘરાવનારો જેવા લોકો સાથે.
હા,
એ સમયના સમાજમાં તમે કોની સાથે જમો છો એ તમારું સોશિયલ સ્ટેટસ નક્કી કરતું, આજકાલના ઇન્સ્ટાગ્રામ જેવું જ સમજી લો.
સાચી વાત છે.
એટલે ઈસુનું આ કાર્ય એક સામાજિક કાર્ય નહોતું, એ એક જીવંત દ્રષ્ટાંત હતું. એ જાહેર કરી રહ્યું હતું કે ઈશ્વરના રાજ્યમાં બધાનું સ્વાગત છે, ખાસ કરીને જેમનો સમાજ તિરસ્કાર કરે છે એમનું.
અને એમના ચમત્કારો.
એમના ચમત્કારો પણ એ જ રીતે રાજ્યના પ્રદર્શન હતા, જે દર્શાવતા હતા કે ઈશ્વરની શક્તિ દુષ્ટતા અને પીડા પર વિજય મેળવી રહી છે.
એક મિનિટ, આ વાત તો આપણે જે માનીએ છીએ એનાથી બિલકુલ ઊંધી છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે ઈસુ એક સારા માણસ અને શિક્ષક હતા, અને પછી સમય જતાં એમના અનુયાયીઓએ એમને ભગવાન બનાવી દીધા.
હા, આ સામાન્ય સમજ છે.
પણ અહીં તો દાવો એવો છે કે સૌથી પહેલો અને ઐતિહાસિક વિચાર જ એમને દૈવી માનવાનો હતો. આ તો આખી ચર્ચાને પલટાવી નાખે છે.
હા, અને આ જ બોખામની દલીલનો શિખર છે. તે જેને ઉચ્ચ ક્રિસ્ટોલોજી કહે છે, એટલે કે ઈસુ સંપૂર્ણપણે દૈવી છે, તે વિચાર પાછળથી નથી આવ્યો.
તો એને સાબિત કઈ રીતે કરે છે?
એના માટે તે દૈવી ઓળખમાં સમાવેશ, ઇન્ક્લુઝન ઇન ધ ડિવાઇન આઇડેન્ટિટી નામનો તર્ક રજૂ કરે છે. જુઓ, પ્રાચીન યહૂદી ધર્મમાં ઈશ્વર અને સૃષ્ટિ વચ્ચે એક સ્પષ્ટ ભેદ હતો. ઈશ્વર એકમાત્ર સર્જક અને શાસક હતા.
કોઈ પણ મનુષ્ય એમનું સ્થાન ન લઈ શકે.
બરાબર. પણ બોખામ બતાવે છે કે ગોસ્પેલના લેખકો ખૂબ જ સૂક્ષ્મ રીતે ઈસુને એવા કાર્યો કરતા બતાવે છે જે યહૂદી માન્યતા મુજબ ફક્ત ઈશ્વર જ કરી શકે.
જેમ કે?
શકે. જ્યારે ઈસુ પાપ માફ કરે છે ત્યારે એ પરોક્ષ રીતે ઈશ્વરનો અધિકાર વાપરી રહ્યા છે.
અચ્છા.
એ જ રીતે સમુદ્ર અને તોફાનને શાંત પાડવા, યહૂદી ગ્રંથોમાં પ્રકૃતિ પર સંપૂર્ણ નિયંત્રણ ફક્ત સર્જકનું જ હોય છે. આમ ગોસ્પેલ ઈસુને સૃષ્ટિના ભાગ તરીકે નહીં પણ સર્જકની ઓળખમાં ભાગીદાર તરીકે રજૂ કરે છે.
અને અંતે તેમનું મૃત્યુ અને પુનરુત્થાન
આ ઓળખ પર મહોર મારે છે. પુનરુત્થાન એ ઈશ્વર દ્વારા જાહેર કરવામાં આવેલી પુષ્ટિ હતી કે ઈસુ ખરેખર કોણ હતા.
વાહ, આ એકદમ અલગ અને ઊંડો દ્રષ્ટિકોણ છે. તો આટલી બધી ચર્ચા પછી જો કોઈને ત્રણ મુખ્ય વાતો યાદ રાખવી હોય તો એ કઈ હશે?
મારા મતે પહેલી અને સૌથી પાયાની વાત છે, ગોસ્પેલને માત્ર શ્રદ્ધાના ગ્રંથો તરીકે નહીં પણ સાક્ષીઓની જુબાની પર આધારિત ઐતિહાસિક દસ્તાવેજ તરીકે જોવાનો પ્રયાસ કરવો.
અને આપણા ભારતીય સંદર્ભમાં જ્યાં ગુરુ શિષ્ય અને મૌખિક પરંપરાનું મહત્વ છે ત્યાં આ વિચાર વધુ સારી રીતે સમજી શકાય છે, ખરું ને?
બિલકુલ.
બીજી વાત જે મને મહત્વની લાગી તે છે ઈસુની ઊંડી યહૂદી ઓળખને સમજવી. આ આંતરધર્મીય સંવાદ માટે ખૂબ જ જરૂરી છે. આપણે ઘણીવાર કોઈ વ્યક્તિ કે વિચારને એના મૂળ સંદર્ભમાંથી બહાર કાઢીને જોઈએ છે, જેનાથી ગેરસમજ થાય છે.
સાચી વાત. બોકાહમ આપણને યાદ અપાવે છે કે કોઈ પણ વ્યક્તિને એના પોતાના જગતમાં જઈને જ સાચી રીતે સમજી શકાય છે. અને ત્રીજી વાત જે આજે પણ એટલી જ પ્રાસંગિક છે, ઈશ્વરનું રાજ્ય એટલે આમૂલ સામાજિક પરિવર્તન.
છેલ્લા તે પહેલા થશે.
હા, જ્યારે ઈસુ આ કહે છે ત્યારે સત્તા, સંપત્તિ અને પ્રતિષ્ઠાના સ્થાપિત માળખાઓને પડકારી રહ્યા છે. એ એક એવા સમાજની વાત કરી રહ્યા છે જ્યાં હાસ્યામાં ધકેલાયેલા લોકોને કેન્દ્રમાં લાવવામાં આવે. આ વિચાર આજે પણ અન્યાય સામે લડવા માટે પ્રેરણા આપી શકે છે.
આખી ચર્ચામાં અમુક વિચારો મારા મનમાં ઘર કરી ગયા છે, જાણે કે એક વાક્યમાં આખા પુસ્તકનો સાર આવી જતો હોય.
કયો વિચાર?
પહેલો એ કહે કે ઈસુને તેમના સમયના યહૂદી ધર્મથી અલગ પાડીને સમજી શકાતા નથી, પરંતુ તેમને માત્ર એક અન્ય યહૂદી શિક્ષક તરીકે પણ ઘટાડી શકાતા નથી. આમાં કેવું સરસ સંતુલન છે.
હા, એ એમની યહૂદી ઓળખ અને એમની અનોખી ઓળખ બંનેને સ્વીકારે છે.
બરાબર.
બીજો એક વિચાર જે ખૂબ જ શક્તિશાળી છે તે છે, ઈશ્વરનું રાજ્ય કોઈ સ્થળ નહોતું પરંતુ એક પ્રવૃત્તિ હતી.
ઈશ્વરની શાસન કરવાની પ્રવૃત્તિ જે વિશ્વને બદલી નાખશે.
આ આપણને ઈશ્વર વિશે નિષ્ક્રિય રીતે નહીં પણ સક્રિય રીતે વિચારવા પ્રેરે છે.
બિલકુલ.
એ કોઈ સ્થિર વસ્તુ નથી પણ એક જીવંત શક્તિ છે.
અને ત્રીજો વિચાર જે બોખામની બૌદ્ધિક પ્રામાણિકતા દર્શાવે છે, ઇતિહાસકાર એ સ્થાપિત કરી શકે છે કે શિષ્યો માનતા હતા કે ઈસુ મૃત્યુમાંથી સજીવન થયા છે, પણ તે માન્યતા વાજબી હતી કે કેમ તે ઐતિહાસિક તપાસની બહાર છે.
હા, આ બતાવે છે કે ઇતિહાસની એક મર્યાદા છે.
એ શ્રદ્ધા માટે જગ્યા છોડે છે પણ પુરાવા સાથે છેડા નથી કરતો.
એકદમ સાચી વાત. તે સ્પષ્ટ કરે છે કે ક્યાં ઇતિહાસનું કામ પૂરું થાય છે અને ક્યાં શ્રદ્ધાનો પ્રશ્ન શરૂ થાય છે.
તો આ બધી ઐતિહાસિક વાતો તો બરાબર છે, પણ આજની તારીખમાં આપણા રોજિંદા જીવન માટે આનો શું અર્થ?
મને લાગે છે કે તેના બે મુખ્ય અર્થ છે. પહેલું, ઈસુનો જેમને સમાજ અવગણે છે એવા લોકો પ્રત્યેનો અભિગમ. એ આપણને આપણી આસપાસ જોવા અને પૂછવા માટે મજબૂર કરે છે કે આપણે કોને અવગણી રહ્યા છીએ.
શું આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાં જ રહીએ છીએ?
હા, કે પછી એવા લોકો સાથે સંબંધ બાંધીએ છીએ જેઓ આપણાથી અલગ છે. બોખામનું પુસ્તક આપણને સામાજિક અવરોધો તોડવા માટે પ્રોત્સાહિત કરે છે.
અને બીજો અર્થ?
બીજો અર્થ શ્રદ્ધા અને તર્ક વચ્ચેના સંબંધ વિશે છે. બોખામનો અભિગમ શીખવે છે કે શ્રદ્ધા રાખવાનો અર્થ આંખ બંધ કરીને બધું માની લેવું એ નથી. તમે ઊંડા પ્રશ્નો પૂછી શકો છો, પુરાવાની તપાસ કરી શકો છો અને તમારી બુદ્ધિનો ઉપયોગ કરી શકો છો.
એટલે સાચી શ્રદ્ધા અને પ્રામાણિક જિજ્ઞાસા દુશ્મન નથી
પણ મિત્ર બની શકે છે. અને આ માત્ર ધર્મ માટે જ નહીં પણ જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે.
આ સમગ્ર ચર્ચામાંથી મારા માટે સૌથી મોટો અને સાચું કહું તો આશ્ચર્યજનક પાઠ એ છે કે ઈસુ વિશેનો સૌથી ઊંડો અને દૈવી દૃષ્ટિકોણ એ કોઈ પાછળથી ઉમેરાયેલી કલ્પના નથી. આપણે સામાન્ય રીતે જે વાર્તા સાંભળીએ છીએ કે ઈસુ તો સારા માણસ હતા પણ પછી લોકોએ એમને ભગવાન બનાવી દીધા, બોખામના મતે આખી વાત એનાથી ઊંધી છે.
બરાબર.
તેમના મતે ઈસુને શરૂઆતથી જ દૈવી ઓળખ સાથે જોડવામાં આવ્યા હતા. આ વિચાર પરંપરાગત સમજને સંપૂર્ણપણે ઉલટાવી દે છે.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે બૌદ્ધિક પ્રામાણિકતા અને ઊંડી શ્રદ્ધા સાથે સાથે ચાલી શકે છે. આજના ધ્રુવીકરણવાળા વિશ્વમાં જ્યાં દરેક મુદ્દા પર બે વિરોધી છાવણીઓ બની જાય છે, ત્યાં બોખામનું કાર્ય એક શાંત અને સંતુલિત અવાજ રજૂ કરે છે.
એ બતાવે છે કે તમે એક જ સમયે તમારા મગજ અને તમારા હૃદય બંનેનો ઉપયોગ કરી શકો છો.
બરાબર. અને આ એક ખૂબ જ શક્તિશાળી અને જરૂરી સંદેશ છે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.